તારીખ 19/3/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 56. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સ્વરૂપ પ્રાપ્તિ ભાવના પૂર્વક અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ કેવું હોય એ સંબંધમાં કુજ ગુરુદેવ શ્રીના વચનોનો અહીંયા આધાર લીધો છે. પરમાણુ અનુસાર 90 નંબરનો છે. પ્રકરણ છે સ્વરૂપ નિર્ણય. જે સ્વરૂપથી પોતે અનાદિથી અજાણ છે અને જે અજાણપણાને લીધે અનંત દુઃખ ભોગવે છે, જેનો નિર્ણય થતા અભેદ અનુભવ સુધી પહોંચી શકાય છે એવી શક્યતા છે. અને નિર્ણય કરવા માટેનું બુદ્ધિ બળ બુદ્ધિશક્તિ મોજૂદ છે. અને જેના ફળમાં અનંત સુખનો લાભ છે એ વિષયના અજાણપણાને લઈને એની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જો આ બધા પડખાં સમજીને તો તે જિજ્ઞાસા ઘણી તીવ્રતા ધારણ કરે એ સ્વાભાવિક છે. જિજ્ઞાસાને આટલી બધી તીવ્રતા કેમ એ આ બોર્ડનો વિષય છે. દ્રષ્ટાંત આપ્યા છે જે કે સિંહ ચારે કોર ફરતા હોય અને જેમ ઊંઘ ના આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ના આવે, એમ જન્મ મરણની અનંત જન્મ મરણની લટકતી તરવાર માથે હોય તો ઊંઘ ના આવે. એક મરણના ભયમાં પણ ઊંઘ ન આવે તો અનંત મરણના નો ભય હોય તો ઊંઘ આવવાનો પ્રશ્ન રહેતો. એમ જ્યાં સુધી તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. ઊંઘ ન આવે એમ સૂચવે છે કે પરિણામમાં અજંપો ઘણો છે. ઘણો અજંપો હોય તો ઊંઘ ન આવે. આવી એક વખત ચર્ચા ચાલતી હતી ત્યારે અમુક શું પ્રશ્ન કરેલો કે આ તો શાંતિનો માર્ગ છે, કઈ અજંપાનો માર્ગ નથી. શાંતિનો માર્ગ પ્રાપ્ત કરવા માટે અશાંતિ શા માટે? તર્ક છે આ તો. પણ શાંતિની અપ્રાપ્તિ છે એની પ્રાપ્તિ માટે વચ્ચે અજંપાનો કાળ આવી જાય છે. અનિવાર્યપણે આવે જ છે, દરેકને આવે છે. અનાદિનો નિર્ણય કર્યો નથી અને એ નિર્ણય ન થાય ત્યાં સુધી એને નિર્ણય કરવા માટેની જિજ્ઞાસા કોઈ અસાધારણ તીવ્રતા ધારણ કરે ત્યારે આ પરિસ્થિતિ સહેજે ઉત્પન્ન થાય છે. કૃત્રિમ નહીં પણ સહજપણે ઉત્પન્ન થાય છે. નીચે વિષય લીધો છે સાદી ભાષામાં. આ રીતે ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઊભો થાય કે ક્યાંય ચેન ન પડે, કોઈ પણ ઠેકાણે ચેન ન પડે. જેટલા ઉદયના કાર્યો છે કોઈ કાર્યમાં ચેન ન પડે. ઉદયના કાર્યોમાં તો ખાવું પીવું એ બધું ઉદયના કાર્યોમાં છે, ઊંઘ આવી તે, પણ ક્યાંય ચેન ન પડે. ખાવા સંબંધીનો રસ ઉડી જાય ને બીજા કાર્યોમાં પણ રસ ઉડી જાય છે અથવા ઘટી જાય છે. ઊંઘ ઉડી જાય છે એટલે ઊંઘ ઓછી થઈ જાય છે, આખી રાત ઊંઘ ના આવે એમ નથી કેવું, કેમ કે એ તો ઉદયની આધીન તો પરિણતિ છે એટલે ઊંઘ તો આવે છે, પણ અજંપાને વશ ઊંઘ ઘટી જાય છે, ઓછી થઈ જાય છે, એને ઊંઘ ઉડી ગઈ એમ કહેવાય છે. અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ફેર્યા કરે છે, સ્વરૂપની શોધમાં વૃત્તિ એટલી તીવ્રતાથી કામ કરતી હોય છે કે બધા કાર્યોમાં રસ ઉડી જાય, ઊંઘ પણ ઉડી જાય, ઘટી જાય, અને અંતર શોધ ઘણી તીવ્ર ચાલ્યા કરે કે ખરેખર મારો સ્વભાવ કેવો, મારું મૂળ સ્વરૂપ કેવું છે, કે જેને જાણતા પછી નિસ્તાર છે અથવા નિવેડો છે, જે એકને જાણતા બધો ફેંસલો છે. વિષય એક જ છે, જે સમજવાનો છે, જાણવાનો છે, નિર્ણય કરવાનો છે, એ કઈ અનેક વાત નથી કે જીવને મૂંઝાવવું પડે. એક જ વાત છે, વિષય એક જ છે કે પોતાનું સ્વરૂપ જાણવું. 25-50 કામ કરવાના હોય ને માણસને મૂંઝવણ થાય કે ન થઈ શકે એવું એને લાગે, એવું તો નથી. એક જ કામ કરવાનું છે, એક કામ નથી થતું તો એક કામ ન થાય એની પાછળ એને મૂંઝવણ અથવા અજંપો ઊભો થાય છે. જ્યારે વૃત્તિ સ્વરૂપ શોધમાં ફર્યા કરે ત્યારે દ્રવ સ્ત્રોત ઉપરથી પણ લક્ષ્ય હટીને એનું જે વાચ્ય પોતાનું સ્વરૂપ છે તેના ઉપર લક્ષ્ય જાય. દ્રવ સ્ત્રોતમાં જે આત્મા કહ્યો છે, દ્રવ સ્ત્રોત વાચક છે, એનો વિષયભૂત વાચન, વાચકનો વિષયભૂત પદાર્થ પોતે છે, પોતાનું સ્વરૂપ છે, તેના ઉપર લક્ષ્ય જાય. વાચક ઉપર લક્ષ્ય રહે ત્યાં સુધી એને શબ્દાર્થ ઉપર લક્ષ્ય રહે છે, ત્યાં સુધી એને વાક્યોની રચના શૈલી એ સંબંધેનો વાચ્ય સિવાયના અનેક પ્રકારમાં લક્ષ્ય રહે છે, ત્યાં સુધી બધું પરલક્ષ્ય છે. એ પરલક્ષ્યને સ્વરૂપનો નિર્ણય થતો નથી. સ્વરૂપનો નિર્ણય તો અંદરમાં સ્વરૂપ શોધમાં વિચારધારા હોય એને અંતર્મુખ ચિત્તની વિચારધારા કહી છે, કે અંદર એ શોધે છે એવી જે વિચારધારા છે એમાં સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપની શોધ ચાલે ત્યારે થાય છે. એમ સાકર શબ્દ છે અને સાકર પદાર્થ એનું વાચ્ય છે. સાકર શબ્દનો અર્થ શું એમ જોવાને બદલે સાકરને સીધું લક્ષ્ય માનીએ, એમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ સાંભળતા જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવ ઉપર, જ્ઞાન પદાર્થ ઉપર, જ્ઞાયક પદાર્થ ઉપર લક્ષ્ય જાય, એવી રીતે લક્ષ્યને અંદરમાં વાળે. આવી જિજ્ઞાસુની ભૂમિકાના કાળમાં એવું કાર્ય કરવા માટે, કેમ કે એને દિશા બદલી નથી, શાસ્ત્રો ઘણા વાંચ્યા તો પણ પરલક્ષી જ્ઞાનથી વાંચ્યા, આ ભાવમાં કે ભૂતકાળના અનેક ભાવમાં, એટલે એવા કાળમાં એવા કાર્યના કાળે જો પ્રત્યક્ષ જ્ઞાની અથવા ગુરુ, ગુરુ કહો કે જ્ઞાની કોઈ એકાદ છે, એનો યોગ મળે તો તે મહદ ભાગ્ય છે, કેમ કે અનુભવી પુરુષ અનુભવની વિધિ અનુભવની કાર્ય પદ્ધતિ સમજાવવા પ્રદર્શિત કરવા વ્યક્ત કરવા સમર્થ છે, અને જે પ્રકારે જે વિધિએ જે રીતે વ્યક્ત કરે છે એ ભાવને પ્રદર્શિત કરતા ભાવ વ્યક્ત થાય છે, જ્ઞાનીને ભાવ પ્રદર્શિત કરતા એ ભાવ વ્યક્ત થાય છે, એ ભાવનો આવિર્ભાવમાં આવીને એ ભાવ વ્યક્ત કરે છે, તેથી એ ભાવની શોધમાં જીવ છે એને એ ભાવ પકડાય છે, શોધમાં નથી એને નથી પકડાતો, શોધમાં છે એને પકડાય છે. એટલે એવો કોઈ યોગ હોય તો તે બહુ મહદભાગ્યનો પ્રકાર છે, કારણ કે પાત્રતાવશ પાત્રતા સહિત પણ હોય, પાત્રતા જીવને પ્રગટ હોય અને પરમ સત્તના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે. અનંત ભાવ ટાળવાનું એ નિમિત્ત જોવે છે ત્યારે એને ભલે જ્ઞાની છદ્મસ્થ હોય તો પણ એને જેમ કોઈ પરમાત્મા તારનારના સ્થાનમાં છે એને માટે એ પરમાત્મા થઈ પડે છે. બીજા સર્વજ્ઞ પરમાત્મા અનંત કાળમાં મળવા છતાં એ પરમાત્માથી કામ ન થયો અને જો છદ્મસ્થ ગ્રહસ્થ જ્ઞાની હોય તો પણ એનાથી કામ થાય તો એના માટે પરમાત્માથી વિશેષ છે, વધુ છે. એ ભાવ સોગાનીજીએ તો બરાબર બહુ તીખી શૈલીમાં વ્યક્ત કર્યા છે. એવું અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે એની પાછળ એ વિષયનું મૂલ્યાંકન છે, એ વિષયની સમજણ છે અને એ વિષયની વાસ્તવિકતા છે, એમ કહેવું એ વાસ્તવિકતા છે. કેમ કે જેનાથી લાભ મળે એ વાસ્તવિક છે, જ્યાં લાભ થાય તે વાસ્તવિક છે, એ રોકડો લાભ છે, કોઈ ઉધારીનો લાભ નથી કે ભવિષ્યમાં કામ થશે. અત્યારથી એની ગાડી માર્ગના પાટા ઉપર આવી જાય છે ને, બહુ મહત્વની વાત કરી દીધી છે કે જો પ્રત્યક્ષ જ્ઞાની અથવા સત્સંગનો પ્રત્યક્ષ સત્સંગનો આ પ્રકારે સમજણપૂર્વક વિચાર ન હોય અને એ રીતે સત્સંગમાં અને જ્ઞાની પ્રત્યે બહુમાન ભક્તિને આદર બુદ્ધિ ન હોય તો એ જીવને આત્માર્થ માટેનો વિચાર સુદ્ધા પણ ઉગ્યો નથી એમ નિર્ણય કરવો, એમ નિશ્ચય કરવો, એમ જાણવો, એમ કહેવા માટે. અને પૂરી અર્પણતા થવાથી, સર્વાર્પણ બુદ્ધિ થવાથી અન્ય સર્વ વિષયોમાં પરિણામો નિરસપણાને પામે છે. બે વાત છે, એક તો જિજ્ઞાસાને લઈને અન્ય વિષયમાં નિરસપણો ઉત્પન્ન થાય છે, અને એક પ્રત્યક્ષ જ્ઞાની એવા કાળમાં હોય તો એના પ્રત્યેની અત્યંત ભક્તિ અને બહુમાનના કારણે એક બાજુના ઝુકાવને લઈને બીજી બાજુના પરિણામ નિરસ થઈ જાય છે. એટલે સંસારના અન્ય સર્વ વિષયોમાં ત્યાં પરિણામો નિરસપણાને પામે છે. એ બંને કાર્ય એવા છે, જ્ઞાની પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિ એ પણ દર્શન મોહના રસને તોડે છે, અને બાહ્ય વિષયો તરફના નિરસ પરિણામ છે એ પણ દર્શન મોહને તોડે છે, અને આત્મહિતની તીવ્ર અભિલાષાને ભાવના એ પણ દર્શન મોહના રસને તોડે છે. એમ દર્શન મોહના રસને તોડનારા આનુષંગિક ભાવો છે એ આત્માર્થની ભૂમિકામાં, પૂર્વ ભૂમિકામાં, પ્રાપ્ત થયા પહેલાની નજીકની ભૂમિકામાં લગભગ બધા પ્રકારના ભાવો એને ચાલવા શરૂ થઈ જાય છે, ઉત્પન્ન થવા શરૂ થઈ જાય છે. જો દર્શન મોહને તોડનારા બધા આવા પરિણામ એક સાથે કામ કરવા લાગે તો ભલે દર્શન મોહ અનાદિનો ગમે એવો બળવાન છે તો પણ પછી એની તાકાત નથી. એનો રસ કપાય છે ત્યાં દર્શન મોહની શક્તિ અણાય છે. જ્યાં દર્શન મોહ નિસત્વ થાય છે, શક્તિહીન થાય છે, ત્યાં આત્મા વધારે બળવાન થાય છે. વાચ્ય ઉપર લક્ષ જાય છે કેમ કે ત્યાં જ્ઞાન નિર્મળ થાય છે, એટલે પોતાના સ્વભાવરૂપ જે વાચ્ય છે એના ઉપર લક્ષ જાય છે. આ રીતે આત્મહિતની અભિલાષા પૂર્વક રાગ રસમાં નિરસ નિરસ થવામાં હિતની મુખ્યતા ઘણી છે અને હિત બુદ્ધિની તિખાશ છે, એટલે રાગ રસમાં નિરસ થવામાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ કોઈ અદ્ભુત નિમિત્ત છે. જેને એ વિષય સમજાય છે એને શંકા રહેતી નથી. જ્યારે એને એ વિષય સમજાય છે કે ખરેખર પરમ સતના દાતાર મોજૂદ છે અને એ સત કહે છે એ સમજવા માટેની મારી યોગ્યતા અને પાત્રતા પણ મોજૂદ છે, એને શંકા પડતી નથી કે હવે મારું શું થશે એ વાત એને શંકામાં રહેતી નથી. એ પોતે પણ નિશંક થઈ જાય છે કે મારું મુક્તિ થઈ જવામાં હવે કોઈ બાધક કારણ અંદરમાં કે બહારમાં ક્યાંય નથી. ખરેખર તો કોઈ સંયોગો તો બાધક કારણ હતા જ નહીં અને છે જ નહીં, પણ એ સંયોગો પ્રત્યેનો ઉપાધિક ભાવ, એકત્વપણે થતી જે ઉપાધિ, એકતા બુદ્ધિએ થતી જે ઉપાધિ, એ જ જીવને પરિભ્રમણનું કારણ છે, એ જ પ્રતિબંધક છે સ્વરૂપ પ્રાપ્તિમાં, એ જ પ્રતિબંધક છે. જ્યારે ત્યાં જિજ્ઞાસા થઈ ગઈ ત્યારે એને જ્ઞાનીનો યોગ અદ્ભુત નિમિત્ત છે એવું સમજાય છે અને ત્યારે શ્રીમદજીએ બહુ લાક્ષણિક પદ્ધતિમાં આ વાત કરી છે કે આવા મને જ્ઞાની મળતા હે પરમેશ્વર વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, હું એની ભક્તિ કરું ને કદાચ તારી ન કરું તો તારે કાંઈ ખોટ જવાની નથી. આ ક્યાંથી વાત નીકળી છે? આરી ભક્તિ કરનારા જગતમાં ઘણા છે, સર્વજ્ઞની ભક્તિ કરનારા તો ઘણા છે, એમાંથી હું એકાદો ઓછો હોઉં અને હું પ્રત્યક્ષ સત્પુરુષની ભક્તિ કરું તો એમાં કાંઈ તારે વિચાર વિકલ્પ કરવા જેવો નથી, કેમ કે તને કંઈ નુકસાન એનાથી તને કાંઈ ભરતા એવું નથી કે આમાં ખૂબ ઓછું છે એવું કાંઈ દેખાયું નથી. એમ કહીને એને પ્રત્યક્ષ જ્ઞાને મૂલ્યાંકન કર્યું છે. બહુ વાતો લખી છે. આવો જ્ઞાનીનો યોગ કોઈ અદ્ભુત નિમિત્ત છે અને તેથી તે ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય છે. આવી ભૂમિકામાં જ્ઞાન પોતાના સ્વભાવનો નિશ્ચય કરી શકે, નિર્ણય કરી શકે એવી યોગ્ય ભૂમિકા પ્રાપ્ત કરે છે. આ પ્રકારે સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકામાં જ્ઞાની નિર્મળતા થાય તો તે નિર્મળતામાં સ્વરૂપ અવભાસે છે. એવી નિર્મળતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વરૂપનું ભાવભાસન થઈ શકતું નથી. એટલે એ સ્પષ્ટ થાય છે અહીંથી કે જ્ઞાન મોજૂદ છે અને જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પણ પ્રગટ અંશ રૂપે મોજૂદ છે, તો પણ એનું ભાવ નહીં ભાસવો, નિશ્ચય ન થવો એનો અર્થ કે એનો ભાવ નહીં ભાસવો, તેમાં નિર્મળતાની ક્ષતિ છે. મલિનતા છે અને એ મલિનતા છે તે રાગ રસથી રંજાયમાન પણ જે જ્ઞાનને છે એની મલિનતા છે. રાગમાં મલિનપણું છે, દુઃખપણું છે અને વિપરીતપણું છે. એ રાગ રસમાં તીવ્ર એકત્વ થાય છે, અહમપણું થાય છે, પોતાપણાનો પોતા રૂપ અનુભવ થાય છે. જ્યાં દુઃખમાં પોતા રૂપ અનુભવ તીવ્રપણે થઈ રહ્યો હોય ત્યાં જ્ઞાનમાં અનંત સુખ સ્વભાવ કેવી રીતે ભાસે? જ્યાં રાગની મલિનતા રૂચતી હોય અને તેથી એકત્વ થતું હોય તો એને જ્ઞાનની પવિત્રતા ક્યાંથી ભાસે? અને એ વિપરીતતામાં રસ લઈને રૂચિ લઈને ઉભો હોય ત્યાં એને અવિપરીત સ્વભાવ કેવી રીતે એને ભાસે? એ સ્થિતિમાં જ્યાં સુધી નથી ભાસતું ત્યાં સુધી એમ નિર્ણય કરવો કે આ પ્રકારની ઉલટી સ્થિતિ છે. દુઃખમાં રસરૂચિ છે, મલિનતામાં રસરૂચિ છે, વિપરીતતામાં રસરૂચિ છે અને તેથી કરીને એને ભાવભાસન થવું જોઈએ. મોજૂદ ભાવ છે એનું ભાવભાસન થતું નથી, થઈ શકતું નથી. અનાદિથી જીવને બહુ વ્યવસ્થિત વિષય છે આ નિર્ણયનો વિષય પણ એટલો વ્યવસ્થિત છે અને નિર્ણય પછી સમ્યક અનુભવ સુધીનો વિષય પણ એકદમ વ્યવસ્થિત છે. આ પ્રકરણમાં નિર્ણય પહેલાની પરિસ્થિતિ વિપરીત અને વિપરીત અને નિર્ણય પછીની સન્મુખની પરિસ્થિતિ બંનેનું સ્પષ્ટ વર્ણન થયું. અનાદિથી જીવને રાગ અને રાગના વિષયમાં સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત છે. અનાદિથી વર્તમાન સુધી જીવને રાગનો રાગમાં અને રાગના વિષયમાં ઉદ્ગળ પદાર્થોમાં સુખનો અનુભવ થઈ રહ્યો છે અને એ સુખના અનુભવ માત્ર થઈ રહ્યો છે નહીં, એમાં સુખ છે એવા વિશ્વાસપૂર્વક અનુભવ થઈ રહ્યો એટલે એમાં રસ રુચિ થઈ આવે છે. સુખાનુભવ થવો અને એના વિશ્વાસ એની પ્રતિતિપૂર્વક ખાતરીપૂર્વક થવો કે આ સુખનું જ કારણ છે એ બીજી વાત છે. સુખમાં સુખપણું વેદાતા ઠીકપણું વેદાતા એને એની પહેલાની ખાતરી અભિપ્રાય સહિત કાર્ય ચાલે છે એટલે એમાં તીવ્ર રસ અને તીવ્ર રુચિ એ વખતે આવિર્ભૂત થઈ આવે છે, ઉપસીને આવે છે અને એની શક્તિને હણે છે. જીવની યોગ્યતાને અને શક્તિને હણનાર એ રસ છે. 15મા વર્ષે શ્રીમદજી એ વાત ગાઈ કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, જુઓ કેટલી ગંભીર વાત છે. ભાઈ તને સુખ થાય છે જ્યાં જ્યાં બાહ્ય સંયોગોમાં ત્યાં એ સુખનું કારણ છે એવો વિશ્વાસ તો પૂર્વે તારો ઊભો છે ને ઉદય આવે છે, તને તીવ્ર રસ પડે છે. તું સુખ લે છો, તને સુખનો કૃત્રિમ સુખનો ભ્રાંતિગત સુખનો અનુભવ થાય છે ઘણી વાર તને એમ લાગે છે કે ના ના આ ખરેખર સુખ છે, પણ ખરેખર તારું આત્મિક સુખ તો અહીંયા તળે છે. આત્મિક સુખનો નાશ કરીને આ સુખની ઉત્પત્તિ થાય છે. એટલે એવું જે સુખ એ આત્મિક સુખનો વિનાશક છે, ઘાતક છે. આત્મિક સુખને એ ઘાતનારું સુખ છે, વિનાશક સુખ છે. એ વાત એમને બહુ ગંભીરપણે ત્યાં એ પદમાં મૂકી છે. અનાદિથી જીવને રાગ ને રાગના વિષયમાં સુખનો અનુભવ સુખના વિશ્વાસ સહિત થઈ રહ્યો છે. પરંતુ હવે અહીંયા જ્યાં નિર્ણયની ભૂમિકામાં જીવ આવે છે, ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે આ વિશ્વાસમાં તિરાડ પડે છે. આ નિર્ણયની અંદર પહેલી વહેલી એને તિરાડ પડે છે. કોઈ પણ અખંડ હોય ચીજ એમાં તિરાડ પડે ત્યારે એ ચીજની શક્તિ તૂટી જાય છે. માટીના વાસણો છે, કાચના વાસણો છે, એમાં તિરાડ પડે ત્યારે ક્યારે ફૂટી જશે એ કહેવું મુશ્કેલ છે. તિરાડ તો સામાન્ય વસ્તુ છે, પણ ખરેખર એ સામાન્ય વસ્તુ નથી. શક્તિ તૂટવા માટેનું તો સારું એવું પાયાનું કામ છે. એમ વિપરીતતામાં જે મૂળમાં ઘા કરનારી વાત છે એ અહીંયા સુખના વિશ્વાસની અંદર તિરાડ પડે છે. સુખનો જે વિશ્વાસ છે એ વિશ્વાસમાં એને હવે ફેર પડી ગયો છે, શંકા પડી ગઈ છે. ભલે સાતાને સુખ વિદાય છે તો પણ આ સુખ નહીં, મારે જે સુખ જોઈએ છીએ તે આ સુખ નહીં. તેથી આ સાતા વિદાતી હોય તો પણ એમાં મને સંતોષ નથી. આ એક અસંતોષની વૃત્તિ અહીંથી ઊભી થાય છે. અને અંતરમાં પોતાના પરિણમતા ભાવોનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ કલ્પના માત્ર રમ્ય છે એમ સમજાવા લાગે છે. જે સુખનું રમણીયપણું છે, સંસારિક સુખનું, એ જીવની એક માત્ર કલ્પના છે, વાસ્તવિકતા એમાં વાસ્તવિક સુખ નથી. એ વાતને અવલોકનથી સમજાય છે, માત્ર તર્ક ન્યાય અને પરલક્ષી વિચારથી સમજાય છે એમ અહીંયા નથી. એટલે એ વિષય એવી રીતે લીધો છે કે અહીંયા પોતાના પરિણામનું પરિણમતા ભાવોનું સૂક્ષ્મ અવલોકન હોવાને લીધે અને એ અવલોકનનો વારંવારનો અભ્યાસ થતો હોવાને લીધે જ્યાં જ્યાં એને સાતાના સુખનો અનુભવ થાય છે ત્યાં એને આ સુખ માટે સાતાપણાની કલ્પના થઈ ગઈ છે એમ એને સમજાવા લાગે છે. પહેલા એને એ ખરેખર સુખ લાગતું હતું, હવે એને એમ લાગે છે કે આ કલ્પના છે. ભલે સાતા અને અસાતા એના પ્રકાર ભિન્ન છે, પણ સુખની એમાં કલ્પના છે. કાળો અને સફેદ રંગ જુદા જુદા છે, પણ કોઈ પણ એક રંગમાં આ ઠીક છે એ કલ્પના છે. ગળપણ અને કડવું એનો સ્વાદ વિભિન્ન છે, ભિન્ન ભિન્ન છે, તો પણ ગળપણ સારું એ કલ્પના છે. એમ તો કારેલાના શાકમાં સારાપણાની કલ્પના, કડવાશમાં સારાપણાની કલ્પના કરે છે કે ઉનાળામાં કેરી સાથે જો કારેલાનું શાક બનાવ્યું હોય તો એ કડવા સ્વાદ વાળું શાક પણ સારું લાગે છે એમ લોકો કહે છે. ખરેખર કડવું કે સારું કે ગળ્યું સારું એવું કાંઈ નથી, બંને જગ્યાએ કલ્પના છે. પણ એ કલ્પના છે એમ એને ક્યારે સમજાય છે કે એને આ રીતે સુખનો વિશ્વાસ ન હોય, એમાં ફેર પડ્યો હોય અને એ ભાવોનાને અવલોકન કરવાનો, વારંવાર જોવાનો અભ્યાસ ચાલતો હોય અંદરમાં, તો એને એમ લાગે કે મને કલ્પના કેવી રીતે થઈ આવે છે, ખરેખર સુખ નથી ને સુખની કલ્પના કેમ ઊભી થાય છે. એ વાત એને અનુભવગમ્યપણે સમજાવવા લાગે છે, પોતાના અનુભવને સમજવા લાગે છે કે આમાં કલ્પના શું છે અને વાસ્તવિકતા શું છે. ત્યાં સુધી કલ્પિત એ વાસ્તવિક લાગે છે. જે કલ્પના સુખની થઈ એ માત્ર કલ્પના હોવા છતાં એને એ વાસ્તવિક સુખ લાગે છે. ખરેખર એ કલ્પના જ હોય છે. અવલોકનના અભ્યાસથી જે સમજાય છે એ માત્ર ઉપલક વિચારથી સમજાયું છે એવું નથી, કે પરલક્ષી વિચારથી સમજાયું છે એમ પણ નથી. પરંતુ અવલોકનથી સમજવાની પદ્ધતિ, એ પદ્ધતિથી આગળ વધતા મુમુક્ષુને વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, સંસારના પરિણામોમાં એને દુઃખ લાગવું જોઈએ. એ દુઃખ ક્યારે લાગે? લાગતું નથી તો લાગે કેમ? આ એનો સીધો જવાબ છે કે એ રીતે અવલોકન સમજવાની પદ્ધતિ એ જે જીવ આગળ વધવા વધે છે તેને એ અવલોકન રાગના અવલોકનથી અપૂર્વ અંતર જિજ્ઞાસાને લઈને જે જ્ઞાનમાં નિર્મળતા થઈ છે અથવા પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ હોય તો એના પ્રત્યે અત્યંત મહિમાને લઈને જે જ્ઞાનની નિર્મળતા થઈ છે અથવા પોતાની તીવ્ર હિત કરવાની બુદ્ધિને લઈને જે જ્ઞાનમાં નિર્મળતા થઈ છે આ બધા એના પડખા છે નિર્મળતા થવાની. એને રાગમાં મોજુદ દુઃખ છે એ રાગમાં આકુળતાનું લક્ષણ સ્વરૂપ, આકુળતા છે, ઉપાધિ છે એવું દુઃખ લાગવાની શરૂઆત થાય છે, ભાસવાની શરૂઆત થાય છે. માત્ર એને વિચારથી નક્કી કરે છે એમ નથી, પણ લાગે છે, ભાસે છે એ રીતે એને દુઃખ સમજાય છે. દુઃખનું જ્ઞાન દુઃખ લાગવાથી થવું જોઈએ. દુઃખ સમજવાનો વિષય નથી, સુખ સમજવાનો વિષય નથી, દુઃખ અને સુખ લાગવાનો વિષય છે, અનુભવવાનો વિષય છે. એ અહીંયા સમજાય છે પહેલું પહેલું, અહીંથી શરૂઆત થાય છે અવલોકનના અભ્યાસમાંથી. અને રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહને ભ્રમણાથી તેમાં સુખ લાગતું નહોતું, એમાં ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનો શરૂ થાય છે. ખરેખર તો રાગ સ્થૂળ ભાવ છે અને રાગ સ્થૂળ ભાવ હોવાને લીધે એ સ્થૂળ ભાવમાં રહેલું દુઃખ પણ સ્થૂળ ભાવે છે. જો તને ભાવોમાં રહેલી સ્થૂળતા એ પણ ન સમજાતી હોય તો સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ ગ્રહણ કરવાની યોગ્યતા ક્યાંથી હોય? જ્ઞાન આ તો સ્થૂળ વિષય થયો. જે આંખ મોટા અક્ષર ન વાંચી શકે તે આંખ જીના અક્ષર ક્યાંથી વાંચશે? પ્રશ્ન જ નથી રહેતો. જે વાત લીધી છે કે ઉઘાડતો એવો હોય કે જીવ અંગ પૂર્વની અંદર પારંગત હોય એવું શાસ્ત્ર જ્ઞાન ધરાવતો હોય, ઘણા ઉઘાડવાળો તેજસ્વી બુદ્ધિવાળો જીવ દેખાતો હોય, પણ જેને પોતાના ચાલતા રાગાદી ભાવમાં દુઃખ લાગતું નથી, અહીંયા જ્ઞાનીની નજરમાં એ સ્થૂળ જ્ઞાનવાળો જીવ છે. બુદ્ધિ ઘણી હોય સ્થૂળ જ્ઞાનવાળો જીવ લીધો છે, સૂક્ષ્મ જ્ઞાનવાળો જીવ નથી. કેમ કે એના ને એના પરિણામમાં જે દુઃખ છે એ તો સ્વાદનો વિષય છે. જીભ ઉપર પદાર્થ આવે ને પૂછવું પડે બીજાને કે આ સાકર ગળી છે કે કેમ, કે આ લીમડો કડવો છે કે કેમ, મને સમજાવો, તો ખરેખર જીભને કાંઈક રોગ લાગુ પડેલો છે એ વાત નક્કી થાય છે. એમ જ્ઞાનનો પર્યાય તો સ્વાદ કરવા માટે, સ્વાદ લેવા માટે જીભ જેવી ચીજ છે, અને રાગ જીભ ઉપર આવેલો પદાર્થ છે. જ્ઞાનને રાગને એટલું નિકટપણું છે, એક જ જીવની પર્યાયમાં છે. એમ જીભ ઉપર સાકર અડે ને ગળ પણ ન સમજાય એને સન્નિકર્ષ છે, કહે છે શાસ્ત્ર ભાષામાં. કે વિષય વિષયનો સન્નિકર્ષ હોય ને એને એનું જ્ઞાન ન થાય એવું નથી બન્યું. તો અહીંયા જ્ઞાન અને રાગ આટલા નજીક હોય, જ્ઞાન વિષય છે, રાગ એનો વિષય છે, છતાં એમાં રહેલા દુઃખને જ્ઞાન ન સમજે તો એ જ્ઞાન કેવું? એ રોગિષ્ટ જ્ઞાન છે. એમ જીવ જ્ઞાન ને એ વાત લીધી છે. આગળની વાત છૂટી જશે. આગળમાં થોડી વાત એ લીધી છે કે રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહ, એને રાગમાં સુખનો વિશ્વાસ છે એનો પૂર્વગ્રહ છે, નક્કી જ કરી રાખ્યું છે કે આ રાગ સારો. કુટુંબ પરિવાર પ્રત્યે લાગણીનો ભાવ સુખરૂપ એને નક્કી જ કરી નાખ્યું છે, એટલે સામે જોવે છે વ્યક્તિને એને સુખરૂપ રાગ થાય છે. ફલાણો તો કોઈ મારો વિરોધી તો એને જોવે છે ને એના પ્રત્યે એને દ્વેષનો ભાવ થાય છે, આ મને અનુકૂળ ને આ મને પ્રતિકૂળ. દરેક પદાર્થને સંયોગમાં એક પૂર્વગ્રહ છે, અને સુખ દુઃખને એના તાત્વિક અર્થમાં નહીં સમજવાની એક ભ્રમણા છે જ્ઞાનને, આ રોગ છે જ્ઞાનનો. જ્ઞાનનો રોગ શું? કે પદાર્થને જેમ છે એમ જાણે તે જ્ઞાન સાચું, અને પદાર્થને અન્યથા જાણે તે ભ્રમયુક્ત, ભ્રમણાયુક્ત, રોગિષ્ટ જ્ઞાન છે. તેને લીધે રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં, વસ્તુતા એ વાસ્તવિકપણે દુઃખરૂપ હોવા છતાં, તેમાં જીવને સુખ લાગતું હતું તેમાં ફેર પડ્યો, કે પૂર્વ ભૂમિકામાં, સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં અથવા મુમુક્ષુતાની ભૂમિકામાં, આત્માર્થતાની ભૂમિકામાં, જ્ઞાનમાં નિર્મળતા થતાં આ વિષયમાં મૂળમાંથી ફેર પડવાનો શરૂ થઈ જાય છે, એટલે એને રાગમાં અને વિકલ્પમાં દુઃખ લાગવા માંડે છે, અને એ દુઃખ લાગવા માંડે છે એટલે એના રસમાં અરસપણું, નિરસપણું આવે છે, અરુચિપણું આવે છે, અને ત્યાંથી ખસવા માટે એનો સહજ પ્રયત્ન એને ચાલુ કરવો છે, એ થઈ શકે છે. નહીંતર વિચાર કરે તો પણ એવો પ્રયત્ન સહજ થતો નથી.